एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 98 पथेर पांचाली लेखक विभूति भूषण बंदोपाध्याय। केटलीक नवलकथाओ एटली प्रसिद्ध होय छे के दिग्दर्शको एना परथी चलचित्र तैयार करवा प्रेराय छे। પણ ક્યારેક એવું બને છે કે દિગ્દર્શક ચલચિત્ર તૈયાર કરે છે ને નવલકથા પ્રસિદ્ધ થઈ જાય છે। બરાબર આવું જ બન્યું 1955માં સત્યજીત રાયનું બંગાળી ચલચિત્ર પથેર પાંચાલી રજૂ થયું અને જોત જોતામાં એનું જગતના ઉત્તમ ચલચિત્રોમાં સ્થાન નિશ્ચિત થઈ ગયું અને એની સાથે બંગાળ બહાર ભાગ્યે જ ખ્યાતિ પામેલા બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી ચૂકી। અલબત્ત બંગાળ બહાર આ લેખકની જાણકારી ઓછી હતી, એનો અર્થ એવો નહોતો કે લેખક સશક્ત નહોતા। બંગાળી સાહિત્યમાં વિભૂતિભૂષણનું મહત્વનું પ્રદાન છે। યુરોપીય સાહિત્યના સંપર્કથી એના અનુકરણમાં આધુનિકતા સાથે જે કૃતજ્ઞતા અને કૃત્રિમતા પ્રવેશી ગયેલી, એની વચ્ચે આ કૃતિએ લોકજીવનની નજીક રહીને સ્વાભાવિકતાને પુરસ્કારી છે। ગ્રામજીવન, એની કુદરત, એના માણસોના નાના નાના પ્રસંગો વગેરેમાં આ લેખકે એનું મન પરોવ્યું। આ અને જીવાતા જીવનની નજીક પહોંચીને એના મૂળમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો છે। વિભૂતિભૂષણ એવો અનુભવ આપે છે જે આપણામાં ઊંડે ખૂંપી જાય, આપણો પોતાનો જ એક ભાગ બની જાય। આથી જ વિભૂતિભૂષણે દિલીપ રોય પરના પત્રમાં જણાવેલું કે મોટી ઘટનાઓમાં મને શ્રદ્ધા નથી, રોજબરોજના જીવનમાંથી જાગતા સરળ આનંદ અને વિષાદમાંથી મને સાચું તત્વ મળી આવે છે, જે ગામડાની સીમમાં વહેતા વોંકળાની જેમ ધીરે ધીરે પણ સ્થિરતાથી વહ્યું જાય છે જીવનની આસ્થા તરફ, એના આનંદ તરફ। કથા સાહિત્યે આટલી હદે માયાવી શા માટે બનવું જોઈએ? કોઈ કુદાકુદભરી કરામતની જેમ વાર્તા વસ્તુના કૃત્રિમ આયોજન કે ઊભી કરેલી ઘટનાઓ મને મંજૂર નથી। જૂઠાણાની જાળ વણવા માટે થઈને આપણે અમૂલ્ય વાસ્તવિકતાને શા માટે અવગણવી જોઈએ? નકલી સામગ્રી વેચનારાઓ સાથે મારે દોસ્તી નથી। વિભૂતિભૂષણના લખાણોમાં અસલિયત એમના જીવનમાંથી ઉતરી આવી છે। એમના પ્રપિતામહ વ્યવસાયે વૈદ્ય હતા, પણ પિતા મહાનંદે આજીવિકાના સાધન તરીકે પુરોહિત કાર્ય સ્વીકારેલું। ક્યાંક કથાકાર તરીકે શ્રોતાઓ સમક્ષ મહાભારત રામાયણની કથા પણ કહેતા, એ માટે દેશાટન પણ કરતા, દુર્ગા પૂજા વખતે ઘરે આવીને પાછા જતા રહેતા। આવા સંજોગોમાં વિભૂતિભૂષણ માતાની પાસે રહી ઉછર્યા। એમનું ભણતર પહેલાં બનગાંવ હાઈસ્કૂલમાં, પછી કલકત્તાની રિપન કોલેજમાં, ત્યાંથી જ BA થયા, પછી તત્વજ્ઞાન સાથે MAમાં દાખલ થયા। ત્યારે પિતાનું અવસાન થતાં જીવન વેરવિખેર બની ગયું। જાતભાતની નોકરી દરમિયાન એમને જંગલના અંદરના પ્રદેશોનો, બંગાળના દૂરના ગ્રામ પ્રદેશોનો અને કુદરતી અપાર સંપત્તિનો પરિચય થયો। આ અનુભવે જ એમને અનેક વાર્તાઓ, નવલકથાઓ, ડાયરી, આત્મકથાત્મક લખાણો, સ્મૃતિ નોંધો, પત્ર સાહિત્ય વગેરે લખવા પ્રેર્યા છે। આ બધામાં એમની પથેર પાંચાલી, આરણ્યક, આદર્શ હિન્દુ હોટલ જેવી નવલકથાઓ પ્રસિદ્ધ છે। પથેર પાંચાલી ઉપેન્દ્રનાથ ગાંગુલીના વિચિત્રા માસિકમાં 1928-29 દરમિયાન હપ્તે હપ્તે પ્રગટ થઈ અને 1929ના છેલ્લા દિવસોમાં એનું પુસ્તકકાકારે પ્રકાશન થયું। વિભૂતિભૂષણની નવલકથાઓમાં પથેર પાંચાલી એમની ઉત્તમ નવલકથા રહી છે। એમાં પિતા મહાનંદનું પુરોહિત કાર્ય, એમનું દેશાટન, કુટુંબની ગરીબાઈ વગેરે પોતાના અનુભવોને લેખકે ખપમાં લીધા છે। પથેર પાંચાલી બંગાળના નિશ્ચિંદીપુર ગામનો જૂની પરંપરાનો બ્રાહ્મણ હરિહર રે પોતાના કુટુંબનું પોષણ કરી શકતો નથી અને અંતે એને વધુ સારા જીવનની શોધમાં પોતાનું ગામ છોડવું પડે છે એની કથા છે. આ કથાની આસપાસ પાત્રો પ્રસંગો એવી રીતે ગોઠવાયા છે કે ભારતીય જીવનની અનેક સમસ્યાઓ એમાંથી આકારિત થાય છે. નિશ્ચિંતપુરના એક ખૂણામાં પૂર્વજોના જર્જર ઓરડામાં પત્ની સર્વજ્યા, દીકરી દુર્ગા અને દૂરની વૃદ્ધ બહેન ઇન્દિરા સાથે રહેતો હરિહર યજમાનવટું કરી માંડમાંડ જીવનનો ગુજારો કરી રહ્યો છે. ત્યાં પુત્ર અપુનો જન્મ થાય છે. દુર્ગા અને અપુ ગામના બગીચાઓમાં, જંગલમાં, તળાવ પર, નદીના ઘાટ પર રમતા મોટા થાય છે. અપુ મા પાસેથી કથાઓ સાંભળે છે અને પોતાની કલ્પનાનું જગત રચા કરે છે. સર્વજ્યા અને ઇન્દિરા વચ્ચે અણબનાવ છે. છેવટે અતિવૃદ્ધ ઇન્દિરાનું અવસાન થાય છે. આ બાજુ દુર્ગા અને અપુ આખો દિવસ આમ તેમ દોડ્યા કરે છે, શોરબકોર કરે છે અને ગામના નાના ખોરડાને જીવતું રાખે છે. હરિહર ગરીબાઈથી વાજ આવી ગામ છોડીને કામની શોધમાં જાય છે. વચમાં વચમાં એ પૈસા મોકલતો રહેતો. પછી તો પૈસા આવવા બંધ થયા અને કાગળ આવવા પણ બંધ થયા. સર્વજ્યા મૂંઝાતી રહી. એક દિવસ દુર્ગા માંદી પડે છે. વાસણકુસણ વેચીને સર્વજ્યા માંડ દિવસો કાઢે છે. દુર્ગા મૃત્યુ પામે છે. દુર્ગાના મૃત્યુથી અપુનું મન એકદમ બેચેન બની જાય છે. દુર્ગાપૂજા પહેલાં હરિહર દુર્ગા માટે સાડી અને અળતો તેમજ અપુ માટે કથાની પોથીઓ લઈને બંનેને બૂમ મારતો આવી ચડે છે. પણ સર્વજ્યા ડૂસકે ડૂસકે રોઈ ઉઠે છે. દુર્ગા હવે ક્યાં? ત્યારબાદ હરિહર અપુ અને સર્વજ્યા સાથે ગામ છોડે છે અને કાશી પહોંચે છે. ત્યાં પણ ગરીબાઈ પીછો નથી છોડતી. અપુને ગામનું મુક્ત વાતાવરણ મળતું નથી. એક દિવસ હરિહર પણ તાવમાં પટકાઈ મૃત્યુ પામે છે. મા દીકરો ગામ પાછા ફરવાનું વિચારે છે. અપુની કલ્પનામાં ગામની યાત્રા શરૂ થાય છે. પણ પથદેવતા હસે છે, કહે છે, તારા ગામનું વાંસવન, બીટુરાયનું વટવૃક્ષ, ત્યાં સુધી જ મારો રસ્તો જવાનો છે. દેશની સીમાને પાછળ છોડી વિદેશ સુધીની, સૂર્યોદયને પાછળ છોડી સૂર્યાસ્ત સુધીની, પરિચિત જગતની સીમાઓને પાર કરી લે, અપરિચિતની તરફ ચાલ્યા જવાનું છે, આગળ વધ્યા કરવાનું છે. આ દરમિયાન સર્વજ્યા અને અપુને શહેરમાં એક મોટી હવેલીમાં કામ મળે છે. પણ હવેલીનો ખરાબ વ્યવહાર મા દીકરાના મનને કડવાશથી ભરી દે છે. એક દિવસ અપુને માલિક મારે છે અને સર્વજ્યાને થાય છે કે ગામ તરફ જઈએ કે કાશી તરફ ચાલ્યા જઈએ. અપુ સૂતો છે, હળવી ઊંઘમાં છે. ગામના મુક્ત જીવનની ઘણી વાતો અપુના મનમાં આવજા કરે છે. ગામમાં પાછા ફરવાનો રસ્તો માનો કે સમાપ્ત જ નહોતો થતો. રોજિંદા જીવનની નાની નાની ઘટનાઓના ઘેરા પડઘાઓ, બાળક જેવો કુદરત તરફનો પ્રેમ, સામાન્ય માનવીના મનની હલચલને પકડનારું સંવેદન, આ બધું આ નવલકથાને સચ્ચાઈનો રણકો આપે છે. લેખકનું અંગત અને આત્મકથાત્મક તથ્ય પથેર પાંચાલીમાં ઓગળીને કલારૂપ પામ્યું છે.